તારીખ 23/1/1999 ડાયરીના બોલ નંબર 1778 અને 1791 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
820 સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખતા એનું ફળ છે, નહીતર એમની સેવા કરવામાં આવે કે ન કરવામાં આવે કાંઈ તફાવત નથી, કાંઈ ભેદ નથી એટલે કાંઈ તફાવત નથી. સમ્યક દ્રષ્ટિપણે સર્વજ્ઞને કે મુનિને કે સમ્યક દ્રષ્ટિને ઓળખવા એટલે શું? એક પ્રશ્ન કાલના સ્વાધ્યાયમાં ઉપસ્થિત થાય એવો છે. સમ્યક દ્રષ્ટિપણે ઓળખવા એટલે શું? સમ્યક દ્રષ્ટિની પરિભાષા જોવામાં આવે તો દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્ય એટલે અહીંયા પ્રમાણનું એક દ્રવ ગુણ પર્યાય સહિતનો અથવા ઉત્પાદ વય ધ્રુવ સહિતનો આખું વસ્તુનું સ્વરૂપ એને પણ દ્રવ કહેવાય છે. જેમ કે છ દ્રવ, તો છ દ્રવ્યમાં એના પોતાના દ્રવગુણ પર્યાય આવી ગયા. અને એક દ્રવ દ્રષ્ટિ એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, જે કેવળ અનંત ગુણોના સામર્થ્યનું એક રૂપ છે. અનંત ગુણોના સામર્થ્યનું અનંત રૂપ છે એમ નહીં, અનંત ગુણોના સામર્થ્યનું એક રૂપ છે એવો જે દ્રવ્ય સ્વભાવ અથવા વસ્તુનું મૂળ સ્વરૂપ એને પણ દ્રવ્ય જ કહેવાય છે. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય તદ અનુસાર એનો અર્થ સમજવો. અહીંયા આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એવું સૂત્ર છે, આગમનો એવું સૂત્ર છે અથવા સર્વજ્ઞ ભગવાનનું એવું વચન છે એમ કહીએ તો ચાલે. જે આત્માને પોતાના મૂળ સ્વરૂપની દ્રષ્ટિ થાય તો એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. અને એ સમ્યક દ્રષ્ટિપણું એનામાં હોય છે. જે સમ્યક દ્રષ્ટિ થાય છે તેનામાં સમ્યક દ્રષ્ટિપણું હોય છે. ઓળખવું કઈ રીતે? આ સવાલ ઊભો થાય. આમ તો દ્રષ્ટિનું કાર્ય નિર્વિકલ્પણે પોતાની સત્તાનો સ્વીકાર કરે. સત્તા એટલે હૈયાતી, મોજૂદગી, હસ્તિ. પોતાની હસ્તીનો સ્વીકાર કરવો એ સ્વીકાર કરવાનું જે નિર્વિકલ્પ પરિણામ પોતાની હૈયાતીને એટલું દ્રષ્ટિનું કાર્ય છે. હવે એ પરિણામ ઘણું સૂક્ષ્મ છે. કાલે આપણે પંચાધ્યાયની ગાથા ઉપરથી લીધું હતું કે પરિણામ ઘણું સૂક્ષ્મ છે એટલે એને એવી દ્રષ્ટિ થાય ત્યારે જ્ઞાનના આચરણના પુરુષાર્થના સુખના દુઃખના આનુષંગિક પરિણામો કેવા હોય છે એનો ઘણો વિસ્તાર શાસ્ત્રમાં છે. અને એ વિસ્તાર ઉપરથી સમ્યક દ્રષ્ટિપણું સમજી શકાય છે. એ બધા કથનો, એ બધી વાતો, એના ઉપરથી સમજવું એક વાત છે, અને એ વિષયનો પ્રયત્ન કરીને કંઈક અનુભવીને સમજવું એક બીજી વાત છે. એટલે શું કે મુમુક્ષુ છે એનો પ્રયત્ન જ્ઞાન દશા પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાન દશા કહો કે સમ્યક દ્રષ્ટિ થવાનો છે એમ તો એ પ્રયત્ન દશામાં છે. મુમુક્ષુ શેમાં છે? પ્રયત્ન દશામાં છે. તો જે પ્રયત્ન દશામાં હોય અને એનો પ્રયત્ન ચાલતો હોય તો એ પ્રયત્ન દ્વારા એ સમજી શકે ખરા. અને એ સમજણ બરાબર છે, ઓળખવા માટે એ સમજણ કામમાં આવે. ઓળખવા માટે સમ્યક દ્રષ્ટિ સંબંધના શાસ્ત્રો વાંચ્યા હોય કે સમ્યક દ્રષ્ટિ સંબંધની ચર્ચા કરી હોય કે સમ્યક દ્રષ્ટિપણાના વિષયમાં જ્ઞાની પાસેથી પણ સમ્યક દ્રષ્ટિપણું સાંભળ્યું હોય માટે ઓળખી શકે એવી પરિસ્થિતિ નથી. ઓળખવા માટે તો પોતાનો પુરુષાર્થ એ ભૂમિકાનો હોવો જોઈએ. એ ભૂમિકાનો એટલે કે સમ્યક દ્રષ્ટિપણું પ્રાપ્ત થાય એવી સમીપની ભૂમિકાનો હોવો જોઈએ. પુરુષાર્થ તો સર્વ આગળથી થાય છે, પ્રયોગ તો મુમુક્ષુની ભૂમિકામાં શરૂઆતથી જ પ્રયોગાત્મક ભૂમિકા આપણે લીધી છે. ચાલો ભાઈ તમને વેદના આવે છે એ એક પ્રયોગ છે, અને વેદના ન આવતી તો એ પહેલાં એક પ્રયોગ આપીએ કે તમે આ પ્રયોગ કરો, આ પ્રયોગ કરો, આ પ્રયોગ કરો. અને પ્રયોગમાં જરા પુરુષાર્થ લગાવવો પડે છે. પ્રયોગ એમને એમ નથી થતો, વાતો એમને એમ થાય, સાંભળવાનું એમને એમ થાય, વિચારવાનું એમને એમ થાય, પ્રયોગમાં તો તાકાત લગાવવી પડે. ત્યારે અહીંયા એવા પ્રયોગની વાત છે કે જે સમ્યક દ્રષ્ટિની સમીપતામાં આવ્યો હોય અને પ્રયોગ કરતો હોય તો એને સમ્યક દ્રષ્ટિપણું ઓળખાય, નહીતર ન ઓળખાય. આ પણ એક મર્યાદા છે ઓળખનારની. હવે એ વિષય ઉપર આપણે ડાયરીમાં થોડોક વિષય ચાલ્યો છે એના ઉપર વિશેષ ચર્ચા કરશું. એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે પરિણમનમાં સમ્યકપણું આવે છે ત્યારે જીવના પરિણામ કેવા પ્રકારે પરિણમે છે? જે જીવને સમ્યકપણું આવ્યું એના પરિણામ કેવા પ્રકારે પરિણમે છે એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન આપ્યું છે કે સમ્યક પ્રકારના પરિણમનમાં સ્વસન્મુખતા હોય છે. હવે અહીંયા એક થોડોક વિશેષ ભેદ છે. અહીંયા લખવામાં તો એટલો વિસ્તાર નથી કર્યો, પણ આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે તો પૂરી છણાવટ એની કરી દઈએ. કે જે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહાર જાય, શાસ્ત્રોમાં છે કે વેપાર કરે, ત્યારે એનું સમ્યક દ્રષ્ટિ પણ ચાલ્યું નથી જતો. શાસ્ત્રમાં છે ત્યારે શુભો ઉપયોગ હોય, પણ પરસન્મુખતા તો હોય જ, શાસ્ત્રની સન્મુખ તો ઉપયોગ હોય જ, અને વેપાર કરે ત્યારે અશુભ ઉપયોગ હોય સમ્યક દ્રષ્ટિનો. પણ બીજાને તો હોય જ બધાને, પણ સમ્યક દ્રષ્ટિને પણ અશુભ ઉપયોગ હોય અને પરસન્મુખતા પણ હોય, તો પણ એ વખતે એનું જ્ઞાન મિથ્યા નથી થતું. જ્ઞાને સમ્યક છે અને સમ્યક દ્રષ્ટિપણું પણ અખંડ જ છે, એમને ખંડિત નથી થતું કે ઓછું નથી થતું. અને ઉપયોગ અંતર્મુખ થાય ત્યારે કોઈ સમ્યક દ્રષ્ટિપણું વધી જાય છે, એવી વધઘટ સમ્યક દ્રષ્ટિપણામાં નથી થતી. હા, ચાલુ જ રહી છે, સમ્યક દ્રષ્ટિપણું ચાલુ જ રહી છે. પણ એમાં સર્વથા પ્રસન્મુખતા ન હોય એટલે સ્વસન્મુખતા હોય એમ લીધું. પણ જે બાર ઉપયોગ વર્તતો હોય તો બીજાને ખબર પડે કે અત્યારે શાસ્ત્ર વાંચે છે કે અત્યારે વેપાર કરે છે, તો ત્યાં સ્વસન્મુખતા ક્યાં રહે એમ સમાધાન ન આવે. પણ એ અમુક અંશે પ્રસન્મુખતા છે, અમુક અંશે તો સ્વસન્મુખતા ચાલુ જ હોય છે. એટલે સ્વસન્મુખતા છે એ સમ્યક દ્રષ્ટિપણું નથી, અંતર્મુખતા છે એ સમ્યક દ્રષ્ટિપણું નથી. જો એ હોય તો ઉપયોગ બહાર જાય ત્યારે સમ્યક દ્રષ્ટિપણાનું શું થાય? ત્યારે પ્રશ્ન થયો હતો ને કે અંતર્મુખતાને સમ્યક દ્રષ્ટિપણું કહેવું મને ના પાડી તે. કેમ કે બહિર્મુખતા થઈ ઉપયોગમાં ત્યારે સમ્યક દ્રષ્ટિપણાનું શું કરવું? પછી ના પાડવી કે બહિર્મુખ ઉપયોગ થયો ત્યારે સમ્યક દ્રષ્ટિ નથી? અને એમાં તો કંઈ કેવળ વેપાર નથી હોતો, શાસ્ત્ર સ્વાધ્યાય હોય છે એમાં તો બહિર્મુખ ઉપયોગમાં. તો શાસ્ત્ર હોય તો શાસ્ત્ર વાંચતો હોય માટે સમ્યક દ્રષ્ટિપણું ને, વેપાર કરતા હોય ત્યારે સમ્યક દ્રષ્ટિપણું ને, એમ લેવું કંઈક એમ પણ ન હોય, એ પણ ન્યાય સંપન્ન નથી. સમ્યક દ્રષ્ટિપણું એ સમ્યક દ્રષ્ટિપણું છે અને અંતર્મુખતા એ અંતર્મુખતા છે. એ આનુષંગિક ભાવ જરૂર છે. એટલા માટે સમ્યક પ્રકારના પરિણમનમાં સ્વસન્મુખતા હોય છે, કોઈ વખત અંશે હોય છે અને સર્વજ્ઞને સંપૂર્ણપણે હોય છે. સદમસ્તને અંશે હોય છે, શુદ્ધોપયોગ હોય ત્યારે પણ અંશે જ લેવું. કેમ કે પરિપૂર્ણ જો અંતર્મુખતા હોય તો સર્વજ્ઞ દિશા થઈ જાય. ઉપયોગ પર ઉપયોગ છે એમાં, એટલી જ વાત છે. જ્યાં સમ્યક દ્રષ્ટિપણું છે ત્યાં સ્વસન્મુખતા હોય જ. સાધક દશામાં અંશે હોય અને સાધ્ય એવી મોક્ષ દશામાં સંપૂર્ણ હોય બસ. પણ એ આનુષંગિક પરિણામ છે, એ સમ્યક દ્રષ્ટિપણું નથી. દ્રવ્ય દ્રષ્ટિપણું તે સમ્યક દ્રષ્ટિપણું છે. એટલે દ્રવ્યમાં પોતાની સત્તા સ્વીકારી છે નિર્વિકલ ભાવે, એ સમ્યક દ્રષ્ટિપણું છે. એ સૂક્ષ્મ હોવાથી એને સમજાવવા માટે, એને ઓળખાવવા માટે આનુષંગિક પરિણામોનો વિસ્તાર શાસ્ત્રમાં ઘણો છે પાછો. એટલે જો એ ખબર જ ન પડતી હોય તો એટલો વિસ્તાર એનો આવે. નાથુરામ જે કીધું ખબર ન પડે, પણ એ ખબર ન પડતી હોય તો શાસ્ત્રમાં વિસ્તાર ક્યાંથી આવ્યો? અત્યારના શાસ્ત્રો તો બધા છદ્મસ્તોના લખેલા છે, કેવળ જ્ઞાનીના લખેલા કોઈ શાસ્ત્રો છે જ નહીં. કેવળ જ્ઞાની તો મુખથી દિવ્ય ધ્વનિથી જ બોલે છે, એક બધી શાસ્ત્ર નથી લખતા કોઈ. કોઈ કેવળ જ્ઞાની શાસ્ત્ર લખતા નથી. જેને ધ્વનિનો યોગ હોય, વાંચાનો યોગ હોય તો દિવ્ય ધ્વનિ છૂટે, તીર્થંકર હોય કે બીજા કેવળી હોય. પછી એ પરિણમનમાં સ્વયંની અભિન્નતા હોય છે, પોતાને પોતાના સ્વરૂપમાં પોતાની અભિન્નતા અથવા અભેદતા, એવું પરિણમન હોય છે. અને એને દર્શાવતા કેટલાક સમ્યક દ્રષ્ટિના વચનો વાણી એના ઉપરથી સમજી શકાય છે. પછી સમ્યક દ્રષ્ટિને સ્વરૂપની અત્યંત મુખ્યતા હોય છે અથવા સ્વરૂપની સર્વોપરી મુખ્યતા હોય છે, એ પણ આનુષંગિક પરિણામ છે. એ સિવાય નિજ અનંત સુખધામની સુખ બુદ્ધિ થઈ જાય છે. એ તો ભાવભાષણથી આ સુખ બુદ્ધિ તો ફરે છે, જે પરમાં અને રાગમાં, પર વિષયમાં, પંચેન્દ્રિયના વિષયમાં અને રાગમાં જે સુખ બુદ્ધિ હતી એનો નાશ થાય છે અને એ જગ્યાએ પોતાના અનંત સુખધામનીમાં સુખ બુદ્ધિની ઉત્પત્તિ થઈ જાય છે. બુદ્ધિ એટલે અભિપ્રાય. અને સ્વરૂપની જ સર્વસ્વપણે ઉપાદેયતાનો ભાવ રહ્યા કરે છે. મને મારું સ્વરૂપ જ એક સર્વસ્વપણે ઉપાદેય છે અને એ સિવાય મને કાંઈ ઉપાદેય નથી. એવું સર્વ સ્વરૂપનું સર્વસ્વપણે ઉપાદેય પણ એ પણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અને એવા બધા ભાવો સહિત સંવેગ અર્થાત પુરુષાર્થ હોય છે. એ બધા પરિણામો સહિત સંવેગ અને પુરુષાર્થ હોય છે. એ સ્વદ્રવ્ય સંબંધીના કેટલાક પરિણામોની વાત લીધી. શું છે કે લબ્ધ છે એ જ્ઞાનને લાગુ પડે છે. જ્ઞાન સિવાયનો કોઈ ગુણને લાગુ નથી થતો. ઉપયોગ અને લબ્ધ એ જ્ઞાન ગુણની પર્યાય સિવાય બીજા કોઈ. આ છે શ્રદ્ધા ગુણની પર્યાય અથવા સમ્યક્ત્વ ગુણની પર્યાય. એટલે ચારિત્રમાં આનંદમાં એ કાંઈ લાગુ ન પડે, એમ સમ્યક્ત્વમાં પણ લાગુ ન પડે. એ આત્માના કેટલાક પરિણામો લીધા. હવે પરદ્રવ્ય સંબંધેના પરિણામોમાં સમ્યક દ્રષ્ટિપણું કેવી રીતે સહેજે સહેજે ફેરફાર કરી નાખે છે, એટલે આનુષંગિક પરિણામો પરદ્રવ્ય સંબંધીના કેવા પ્રકારે હોય છે કે પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતા, એનું ભિન્નપણું રહ્યા કરે છે. શરીર કુટુંબ આદિ સંયોગોમાં પારકાપણું લાગે, પોતાપણું ન લાગે. મિથ્યાત્વ અવસ્થામાં કુટુંબીજનને જોતા વેત એમાં એ મારા છે એવો નિર્વિકલ્પ જ્ઞાન ભાવ અને શ્રદ્ધા ભાવ ચાલી જાય. એને મારા પણ જ જોવાય. બે વ્યક્તિ બાજુ બાજુમાં બેઠી હોય શું તો જે પોતાના કુટુંબ ન હોય આ મારું બીજા મારા નહીં એવો ભેદ પડ્યા વિના, વિકલ્પ પડ્યા વિના પરિણામ એમ જ ચાલતું હોય, એમ જ ચાલે પરિણામ. જોતા મેં જ પોતાના પોતાના દેખાય ને બાકીના પારકા દેખાય. સમ્યક દર્શન થતાં એ ફેર પડે છે. એમાં શરીર અને કુટુંબીજનો એમાં પારકાપણું લાગે છે અને તેથી એમાં ઉદાસીનતા પણ રહે છે. કેમ કે પારકામાં અપેક્ષા ન હોય, પારકાની પાસે અપેક્ષા ન હોય. અપેક્ષા બધું પોતાપણામાં પોતાનું હોય એમાં એની પાસે જ અપેક્ષા રહી, એટલે એમાં સહજ ઉદાસીન પણ આવે. ઉદાસીનતા કયો કે વિરક્તિ કયો, કેમ કે પોતાપણામાં રસ છે, વિરક્તિ છે ત્યાં રસ નથી, નિરસપણું છે. તે સર્વની અત્યંત ગૌણતા, કેમ કે સ્વરૂપ જ મુખ્ય છે માટે. અને તે સર્વનું હેય પણ, કેમ કે સ્વરૂપ એક જ ઉપાદેય છે, વર્તે છે. ઉદયમાં અપ્રયત્ન દશાએ સંભાવે વેદન કરવું એવું ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિઓને હોય છે. ઉદયમાં અપ્રયત્ન દશા, કેમ કે પ્રયત્ન દશા સ્વરૂપમાં છે એટલે ઉદયમાં અપ્રયત્ન દશા છે. ઉદાસીનતા હોય ત્યાં અપ્રયત્ન દશા હોય છે. અને અનુકૂળ પ્રતિકૂળ ગમે તે પ્રકારનો ઉદય હોય, સંભાવ પણ એટલે માત્ર જ્ઞેય પણ જ્ઞાતા છે ને પોતે, માત્ર જ્ઞાતા હોવાથી સર્વ પ્રકારના ઉદયમાં જ્ઞેય પણ કેવું એટલે એક સરખાપણું સંભાવ એમ ઉદયને વેદવો, અનુભવવો, એ રીતે દર્શનમોહનો જેને ઘાત થયો છે અથવા દર્શનમોહનો જેને ઉદયમાં અભાવ કર્યો છે, ભલે ઉપશમ થયો અને અંદર રહ્યો હોય તો જુદી વાત છે, એનો બીજો વાંધો નથી અત્યારે, ઉદયમાં આવે ત્યારે જ મિથ્યાત્વ થાય. એણે દર્શનમોહનો અભાવ કર્યો છે એમ કહો કે ઘાત કર્યો છે. અને ખરેખર દ્રવ્યાનો યોગ પણ એને જ પરિણામ છે, જેને દર્શન મોહનો અભાવ કર્યો હોય એને જ દ્રવ્યાનો યોગ પરિણામ છે. એટલો વિષય અહીંયા સમ્યકપણું ઓળખવા માટે લીધો છે. બીજી એક જગ્યાએ જરા વિસ્તારથી પણ વિષય લીધો છે, આમાં એટલો વિસ્તાર નથી કર્યો. ત્યાં જિજ્ઞાસા એવી રીતે ઉઠાવી છે કે સમ્યક દર્શનની સ્પર્શના થઈ હોય, સંકેત કયો કે સમ્યક દર્શન કયો, સંકેત શબ્દ વાપર્યો છે, સંકેતની સ્પર્શના થઈ હોય તો એની દશા કેવી હોય, અને મુમુક્ષુ તે પોતાના કયા અનુભવથી કહી શકે, આ પ્રશ્ન રૂપાલુદેવે સુભાગભાઈને પૂછ્યો છે. અને ત્યારે એ ચાલેલો અને એ વખતે આ નોટ કરેલો છે, પ્રશ્ન તો ઉઠાવ્યો છે, પછી સુભાગભાઈના ઉત્તરની આપણને ખબર નથી, તેમ કૃપાળુદેવે પણ એના ઉપર પોતે વિસ્તાર કરીને કોઈ પત્ર લખ્યો નથી. જ્યારે પ્રશ્ન ઉઠ્યો છે એટલે એ વિષય ઉપર જેમ આપણે કાલના પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ છીએ એ સેમ ક્વેશ્ચન છે. ફરીથી પ્રશ્ન લઈએ કે જેને સંકેતની સ્પર્શના થઈ હોય તો એટલે સ્પર્શના એટલે પ્રગટ થયું હોય, સ્પર્શના શાસ્ત્રીય ભાષા સાદી ભાષામાં લઈએ તો જેને સમ્યક દર્શન પ્રગટ થયું હોય તો પ્રગટ થવાથી કેવી દશા હોય, અને મુમુક્ષુ જીવ પોતાના કેવા પ્રકારના અનુભવથી એને ઓળખી શકે કે કહી શકે કે સમજી શકે, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન, એક તો યથાર્થ મુમુક્ષુતા હોય, જે જીવને મુમુક્ષુતા યથાર્થ આવી હોય. યથાર્થ આવી એટલે શું? માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ કયો, અથવા એક મોક્ષને માટે જ જે પ્રયત્ન કરતો હોય, એટલે છૂટવાનો જ પ્રયત્ન કરતો હોય, અને સંપૂર્ણ મુક્ત દશા અથવા સંપૂર્ણ નિર્દોષ દશાનું જેણે ધ્યેય બાંધ્યું હોય અથવા લક્ષ્ય રાખ્યું હોય, પૂર્ણતાનું લક્ષ્ય, એને યથાર્થ મુમુક્ષુતા આવે છે. ત્યારે યથાર્થ મુમુક્ષુતાની શરૂઆત થાય છે, કેમ કે મુમુક્ષુ શબ્દ પોતે જ મુંચ મુંચ ટુ લીવ, મુમુક્ષુ એટલે છૂટવાનો ઈચ્છુક, મુક્ત થવાનો ઈચ્છુક, એને મુમુક્ષુ કહે છે, એનો શબ્દાર્થ જેવો છે. એટલે ગુરુદેવની ભાષામાં પૂર્ણતાના લક્ષ્ય વાળો, કૃપાળુદેવની ભાષામાં માત્ર મોક્ષ અભિલાષ વાળો, બહુ સાદી ભાષામાં કહીએ તો જેને સંપૂર્ણ નિર્દોષ થવું છે તેવો, એ જીવ યથાર્થ મુમુક્ષુ હોય તો એને ઓળખવા માટે પહેલા તો યથાર્થ મુમુક્ષુતા આપવી જોઈએ, એ પહેલા કોઈ ઓળખી શકે એ વાત સંભવિત નથી. એટલે ત્રીજું સ્ટેજ લીધું. પરિભ્રમણની વેદના આવી ચૂકી હોય, એ વેદનાપૂર્વક ઉદાસીનતાનો ક્રમ શરૂ થયો હોય અને પૂર્ણતાનું લક્ષ બંધાયું હોય, ત્યારે યથાર્થ મુમુક્ષુતા હોય ત્યાં હિત અહિત રૂપ પરિણામો ચાલતા અનુભવમાં સમજાય અને તેનો વિવેક આવે. જ્યાં યથાર્થ મુમુક્ષુતા આવી હોય ત્યાં પોતાના પરિણામો પોતાને આ હિત કરતા છે કે અહિત કરતા છે એને સમજાય, એની સૂઝને હોય, કેમ કે પોતાના અનુભવમાં આવતા પરિણામો છે અને એ અનુભવથી એને સમજાય. એટલે અહિતરૂપ પરિણામોથી ખસવાનો પ્રયત્નવાન હોય, હિતરૂપ પરિણામો તરફ આગળ વધવાનો પ્રયત્નવાન હોય, એવો એને વિવેક આવે. વિવેક આવે છે, એ વિવેક શું બતાવે છે કે તે ભૂમિકાના જ્ઞાનની નિર્મળતા બતાવે છે. તે જ્ઞાનની નિર્મળતા દર્શન મોહના અને કષાયના ઉપશમથી હોય છે. એટલે એમાં કષાય રસ પણ મંદ થાય અને દર્શન મોહ પણ મંદ થાય. અહીંયા સમ્યક દ્રષ્ટિ છે એટલે એને ઉપશમ સમ્યક દર્શન થઈ ગયું છે. તે જ્ઞાનની નિર્મળતા મોહ અને કષાયના ઉપશમથી હોય છે, એવો પ્રકાર સંકિતમાં પણ હોય છે. એમ પેરેલલ આવ્યો, આને મંદ થયો, કષાય રસ મંદ થયો, દર્શનનો મંદ થયો, જ્ઞાનમાં વિવેક આવ્યો, દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયમાં ફેર પડ્યો. પેરેલલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. એટલે આ પ્રકારના પરિણમનના અનુભવથી સંકિતમાં પણ આવો પ્રકાર હોય એમ એને પોતાના પરિણમનથી પોતાના અનુભવથી સમજણ થાય છે, એટલે ઓળખાણ આવે છે. આમ સમાન પ્રકારના અનુભવથી સંકિતનું સ્ફૂરવું અને એ દશાને મુમુક્ષુ કહી શકે છે અથવા ઓળખી શકવાને યોગ્ય છે. એક તો યથાર્થ મુમુક્ષુતા અને એને લઈને જ્ઞાન અને ચારિત્રના પરિણમનમાં થતા ફેરફારો આનુષંગિકપણે એક મુદ્દો તો એ લીધો છે. બીજું કે જો સત્પુરુષની ઓળખાણ થઈ હોય તો આનુષંગિક પરિણામ લીધા છે. તેમના પ્રત્યે પરમ ભાવે એટલે ઉત્કૃષ્ટ ભાવે, એથી ઉત્કૃષ્ટ બીજે ક્યાંય ન હોય, બાકી બધું અપરમ થાય. ભક્તિ પ્રેમરૂપ થવાથી પોતાની સંસાર પરિણતિ શાંત થઈ હોવાથી ઉદય પ્રસંગો અને ઉદય ભાવોમાં યથાર્થ ઉદાસીનતાનો અનુભવ એ જ્ઞાનીના સમ્યક વૈરાગ્યને પીછાણે છે. કેવી રીતે પોતાના અનુભવથી ઓળખે, અહીંયા આવે ત્રીજો એક ગુણ લીધો, ઉદાસીનતાનો, વૈરાગ્યનો ગુણ લીધો છે કે જ્ઞાની હંમેશા ઉદાસીન હોય છે, વૈરાગી હોય છે. તો મોમુક્ષુને એ ખબર કેવી રીતે પડે કે એને પેરેલલ તથા પ્રકારની ઉદાસીનતા આવી હોય તો? સંસારનો મોહ મૂકવો એ કોઈ સાધારણ વાત નથી. કોઈ શાસ્ત્રો વાંચીને સંસારનો મોહ છોડી શકે કે કોઈ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને સંસારનો મોહ છોડી શકે એ વાતમાં કાંઈ માલ નથી. આ એક શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. પણ ઓળખાણ આવી હોય તો, અને એ ઓળખાણને કારણે પોતાની સંસાર પરિણતિમાં ફેર પડી જાય છે. જે પોતાને પોતાના સંસારના ઉદયોમાં રસ હતો એના જ ઉદય ચાલુ છે. કોઈ ઉદયમાં ફરક નથી પડ્યો એમ સમજી ગયો, અથવા ઉદયમાં સામગ્રીને સંયોગ વૃદ્ધિગત પણ ભલે થઈ ગયા હોય, સંયોગો વધ્યા હોય, અનુકૂળતાઓ વધી હોય, સંયોગો એટલે અનુકૂળ સંયોગો વધ્યા હોય, છતાં પણ રસ ઘટી ગયો હોય, એટલે એ ઉદય ભાવોમાં યથાર્થ ઉદાસીનતાનો અનુભવ એક બાજુ ઝૂકવાથી, સત્પુરુષ બાજુ ઝૂકવાથી આ બાજુનો ઝુકાવ કર્યો હોય અને એનો જે અનુભવ પોતાને હોય એ અનુભવ ઉપરથી જ્ઞાનીના સમ્યક વૈરાગ્યને ઓળખી શકે. અનુભવથી ઓળખવાની વાત છે. બધે આમાં જેટલા જેટલા પોઈન્ટ લીધા છે એ બધા એમાં અનુભવથી ઓળખવાની વાત છે. પરિણમનથી, પોતાના પરિણમનથી ઓળખવાની વાત છે. વિચાર માત્રથી નહીં. ત્રીજું, પોતે સમ્યક પ્રાપ્તિ અર્થે પ્રયત્ન અથવા પ્રયોગ કરતો હોય છે. મુમુક્ષુ શું કરવા કરે છે? કોઈ દેખાવ કરવાની કે ચાલો મેં ઘરેણા ઉતારી નાખ્યા, બધાને ખબર પડી ચાલો મેં પણ ઉતારી નાખ્યા, બિલકુલ નહીં. કોઈનું જોઈને નહીં કે પોતાના દેખાવ માટે પણ નહીં. પોતે સમ્યક પ્રાપ્તિ અર્થે પ્રયત્નને પ્રયોગ કરે છે એ પોતાને ઉદાસીનતા આવી હોય છે. કોઈ ત્યાગ કરે તો પણ એને પોતાની એટલી ઉદાસીનતા આવી હોય છે. અને તે પ્રકારના અનુભવથી, અનુભવ ઉપરથી જ્ઞાની પુરુષના અલૌકિક પુરુષાર્થથી ઉત્પન્ન સમ્યક દર્શનને તે કહી શકવા યોગ્ય છે, તે સમજી શકવા યોગ્ય છે. એટલે આ પોઈન્ટ લીધો પુરુષાર્થ સંબંધીનો. પહેલાં દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધીનો લીધો, પછી પર અપેક્ષિત વૈરાગ્યનો લીધો, પછી સ્વ અપેક્ષિત પુરુષાર્થનો મુદ્દો લીધો છે. કે જ્ઞાનીના પુરુષાર્થને કેવી રીતે સમજો? મુમુક્ષુને જે કાંઈ પોતાના દોષ છે એ અવલોકનમાં આવે છે, પોતાના પરિણામના અવલોકનથી એ સમજે છે. એ દોષ ટાળવા માટે એ પ્રયત્નશીલ છે અને એ દોષ ટાળવા માટે પ્રયોગ પણ કરે છે. જે શું જોઈએ, વિભિન્ન દોષમાં વિભિન્ન પ્રકારના પ્રયોગ છે. તો એમાં પ્રકૃતિ દોષ પણ આવે છે, એટલે ચારિત્રમોહના પણ દોષ આવે છે. કેમ કે ચારિત્રમોહનો દોષ તીવ્ર રસે કરીને થાય તો દર્શનમોહ સાથે એનો સંબંધ જોડાઈ જાય છે, માટે એટલે એ રસ તોડવા માટે પણ જે કાંઈ પ્રયત્નને પુરુષાર્થ કરે ત્યારે એને પુરુષાર્થનું સ્વરૂપ સમજાય છે. આ દોષ મટાડવા અને મોક્ષ દશામાં મટાડીને આગળ વધવું એટલે પુરુષાર્થ એટલે શું, અને એ પુરુષાર્થના અનુભવ ઉપરથી આથી કેટલો ઘણો પુરુષાર્થનો પરાક્રમ કરીને જ્ઞાન દશા ઉત્પન્ન થઈ થાય છે એ વાત એના અંદાજમાં આવે છે. અનુભવ ઉપરથી જે અંદાજ આવ્યો હોય એ રીતે જે પુરુષાર્થને સમજે છે તો એ પુરુષાર્થને કહી શકે છે અને એ રીતે સંકિતને સમજી શકે છે. ચોથો, ચાલતા વિકલ્પોમાં આકુળતા, મલિનતા અને વિપરીતતાના અનુભવ ઉપરથી પોતે પોતાના પરિણામોનું અવલોકન કરે છે ત્યારે એને પોતાના ચાલતા ઉદય ભાવોમાં અથવા વિકલ્પોમાં આકુળતા સમજાય છે, અનુભવાય છે, મલિનતાનો પણ અનુભવ થાય છે અને વિપરીતતાનો પણ અનુભવ થાય છે. એ ત્રણેયના અનુભવ ઉપરથી જ્ઞાની પુરુષને એ ત્રણેય પ્રકારની ખબર પડે છે. એનું ઉદય ભાવ તો છે, પણ એ ઉદય ભાવની સામે જ્ઞાનીને એકત્વ નથી, પુરુષાર્થથી ભિન્નત્વ પ્રગટ થયું છે. અને એ ભિન્નત્વ શું અને એકત્વ શું એ અહીંયા એને પોતાને અવલોકન સૂક્ષ્મ હોય તો પકડાય, પણ જ્ઞાનીને એ પ્રકારની એકત્વ સહિતની આકુલતા નથી હોતી તો એની શાંતતા શું છે. પ્રતિપક્ષમાં આકુલતાની સામે પ્રતિપક્ષનો છે જ્ઞાની પુરુષની શાંતિ, આત્મશાંતિ અથવા આત્મસમાધિ, જેને કૃપાળુદેવ શું કહે છે, ઉપાધિમાં સમાધિ છે. ઉપાધિમાં ક્યાંય સમાધિ હોય? પહેલાં તો વિરુદ્ધ લાગે કોઈને ઉપર છેલ્લી રીતે, પણ આ વિષય જરા ઊંડો છે કે બાહ્ય પરિણામોમાં ઉદયભાવોમાં ઉપાધિ ભાવ છે, અંતરંગમાં સમાધિ આત્મશાંતિ બરાબર વર્તે છે. કેમ કે આકુલતાને અમે પકડીએ છીએ અને એ આકુલતાથી પાછા વળીએ છીએ. અશુચિપણું, વિપરીતતાને આશ્રવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો, તેથી નિવર્તન જીવ કરે, નિવર્તન પાછો વળે. એ જ્ઞાન દશાનો વિષય સમયસારની 72મી ગાથામાં દીધો છે આ પોઈન્ટ. એટલે પ્રતિપક્ષે જ્ઞાની પુરુષની સમાધિ શાંતિ, મલિનતાને સામે એના પરિણામનું પવિત્રતા પવિત્રપણું, અને અવિપરીતપણું એટલે સમ્યકપણું. અવિપરીતપણું એટલે સમ્યકપણું, ઓળામાં વિપરીતતા એટલે મિથ્યાપણું. એ દશા પોતાના પરિણામનથી સમજાય છે, એને આત્મશાંતિની પરખ હોય છે. એટલે મનની શાંતિમાં છેતરાતા નથી, કશાયની મંદતાની શાંતિમાં પણ છેતરાતા નથી, અને દર્શન મોહની મંદતાના પ્રમાણમાં પોતાને પણ કેટલોક શાંતિનો અનુભવ હોય છે. નહીતર પોતે કેટલો આકુલતામાં સહજતો હતો એ ખ્યાલમાં કે આજ ઉદયમાં મને કેટલી આકુલતા થતી હતી, હવે એ જ પ્રકારના ઉદયમાં મને આકુલતા નથી થતી. ફરીથી લઈએ, પ્રયોગમાં કોઈ વસ્તુને ઉદાસીનતાથી છોડી છે, કેમ કે એ વસ્તુને ગ્રહણ કરતા આકુલતા થતી હતી. પ્રસંગ વસાત એ વસ્તુને ગ્રહણ કરવાનો પ્રકાર ઉદયમાં આવ્યો, તો એ વખતે સ્પષ્ટ ખ્યાલ આવે કે ઓલી જાતની આકુલતા નથી. જે એના ગમવાપણાથી આકુલતા હતી એ અત્યારે ગમતું તો નથી, ઠીક છે, પ્રસંગ પૂરતી વાત છે, ગમવાની આકુલતા નથી. એ વખતે જેટલો દર્શન મોહ દબાણો છે, મન થયો છે, એના પ્રમાણમાં એને શાંતતાનો, શાંતિનો પણ અનુભવ હોય છે, આકુલતા ઘટી છે, અને યથાર્થ સમાધાન વર્તતું હોય છે ત્યાં, એટલે પણ આકુલતા નથી થતી. અને એ જીવ સમ્યક દ્રષ્ટિને એ પ્રકારે કેવી દશા હોય છે એને એ સમજી શકે છે. નહીતર સમ્યક દ્રષ્ટિ કોઈ રાજા, ચક્રવર્તી, ઇન્દ્ર હોય, એ એના વૈભવની સામગ્રી વચ્ચે જ જોવામાં આવે, એના વૈભવની સામગ્રી વચ્ચે જોવામાં આવે તો પણ એને એની શાંતિ કેટલી છે અંદરમાં, એનું યથાર્થ સમાધાન કેટલું છે એ સમજી શકે છે. નહીતર સમ્યક દ્રષ્ટિ વૈરાગ્ય હોય છે આમાં, અને ચક્રવર્તીનો વૈરાગ ક્યાંથી દેખાય, ઇન્દ્રનો વૈરાગ ક્યાંથી દેખાય, સૌધર્મ ઇન્દ્ર ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એક બલતારી મનુષ્ય થઈને નિર્વાણ પામશે. છતાં અંતર વૈરાગ્ય છે એ છે છે ને છે છે. એ પ્રકારે અહીંયા ચાલતા વિકલ્પોમાં, ઉદયભાવોમાં મુખ્ય આ ત્રણ મુદ્દા છે, આકુલતા, મલિનતા અને મિથ્યાત્વ અથવા વિપરીતતા. એના અનુભવ ઉપરથી એ માત્ર સમજાય છે, અનુભવમાં વિચારમાં આવે છે એમને, અનુભવમાં આવે છે. બે પ્રકાર બને છે, કેટલાકને સમજાય છે એ પાછળથી ખ્યાલમાં આવેલી વાત છે, અને એથી કરીને એનું અનુભવ જ્ઞાન નથી હોતું. સમજણ જ્ઞાન અને અનુભવ જ્ઞાન બેમાં બહુ મોટો ફરક છે. એક ઓક સંજ્ઞા છે અને એક ઓક સંજ્ઞાનો નાશ થયા પછીનું જ્ઞાન છે, એટલો બધો ફરક છે. એટલે અહીંયા અનુભવ જ્ઞાન વાળો લીધો છે. આપણે પરિણામો કહીએ છીએ એટલે ઓળખાય છે એ વસ્તુ જુદી છે, એ અનુભવ પકડાય તો ઓળખાય, નહીતર સમજ્યા હોય તો એનો વિચાર આવીને સમજી શકાય. પણ એ સમજણ જ્યાં સુધી અનુભવ ગોચર ન થાય, પરિણમન ગોચર ન થાય, ત્યાં સુધી એનો લાભ નથી. લાભ ક્યારે? પરિણમનથી લાભ છે. કેમ કે નહીતર સમજણ અધર રહી, જ્યારે ઊંધું પરિણમન ચાલી ગયું ત્યારે સમજણ અધર રહી ગઈ હતી, એટલે કે સમજણની નિરર્થકતા ત્યારે સાબિત થઈ ગઈ, એટલે સમજણ નિરર્થક છે, સાબિત થઈ ગઈ માટે નિરર્થક છે. પરિણમનની અંદર અનુભવ જ્ઞાન થાય છે, અને એ અનુભવ જ્ઞાન અનુભવનો અંશ હોવાથી આગળના અનુભવને, સમીપની દશાના અનુભવને સમજી શકવાને યોગ્ય હોય છે. અનુભવ અનુભવ પેરેલલ થયો ને, એટલા માટે એ રીતે મુમુક્ષુ પોતાના અનેક પ્રકારના અનુભવથી, આવા આવા અનેક પ્રકારના અનુભવથી કહી શકે કે સંકેત સમ્યક દ્રષ્ટિ આવા હોય, એ સમ્યક દ્રષ્ટિ પણ ઓળખી શકે. દ્રવલિંગી મુનિ હોય તો વૈરાગી જ છે, લિંગાભાસી નહીં, આ તો ખરેખર દ્રવલિંગી મુનિ હોય, ભાવલિંગ જ બાકી હોય તો પણ એ સમ્યક દ્રષ્ટિ નથી, એ મુમુક્ષુ પણ ઓળખી શકે અને જ્ઞાની પણ ઓળખી શકે. અને શાસ્ત્રમાં એટલે પ્રવચન સારના ચરણાનું યોગ સૂચક સુલિકામાં કુંદકુંદ આચાર્ય એવી આજ્ઞા કરી છે કે દ્રવલિંગી મુનિ જુઓ તો, એટલે જેના પંચ મહાવ્રત આદિ 28 મૂળ ગુણની રતિચાર હોય તો એને આહાર દાન દેવું, પણ જો ઉપદેશ સાંભળવો હોય તો એની પરીક્ષા કરવી કે દ્રવલિંગી છે કે છે કે ભાવલિંગી છે. ભાવલિંગી હોય તો સત્સંગ કરવો, દ્રવલિંગી હોય તો ના પાડીશ, જ્ઞાનીને ના પાડીશ. કેમ કે તું જ્ઞાની છો, એ તું જ્ઞાની નથી, એ તારે સત્સંગ કરવા યોગ્ય નથી, એવી વાત લીધી છે. હવે જો બાહ્ય દ્રષ્ટિ જ હોય તો એ વૈરાગ્ય તો છે જ, એ વૈરાગ્ય યથાર્થ છે કે અયથાર્થ છે એ પોતાના અનુભવથી વૈરાગ્યને સમજતો હોય જ સમજી શકે, નહીતર ન સમજી શકે. એટલે પોતે પ્રયત્નને પ્રયોગ કરતો હોય શું તો જ એ સમજી શકે, અથવા પોતાને યથાર્થ વિરક્તિ આવી હોય, નિરસપણું આવ્યું હોય
તો જ એ સમજી શકે, નહીં તો ના સમજી શકે. કુંકુંદાચાર્ય તો મૂળાચારમાં બહુ જબરજસ્ત વાત કરી છે. ગુરુદેવ કે તમે તો મૂળાચાર વાંચ્યું નથી, પણ કે તમે મૂળાચારની ચોથી ગાથાનો આધાર તમને હે જ્ઞાની, હે સમ્યક દ્રષ્ટિ, અથવા હે મુનિ, ભાવલિંગી મુનિ હોય તો તને તો વૈરાગી હો, પણ તને તારા પરિણામમાં સત્સંગની જરૂરિયાત લાગતી હોય અને સત્સંગ વગર તું ન રહી શકતો હોય તો તું યથાર્થ ભાવલિંગીનો અથવા જ્ઞાનીનો જ સત્સંગ કરજે, અને એવો સત્સંગ ન મળે તો તું લગ્ન કરી લેજે. બ્રહ્મચારી હોય તો, અથવા મુનિ હોય તો તું લગ્ન કરી લેજે, પણ તું અસત્સંગ નહીં કરતો. ગુરુદેવ આધાર આપતા, આધાર આપતા હતા આ ગાથાનો. કેમ કે અસત્સંગથી તને દર્શન મોહનો દોષ આવશે, ઓલામાંથી ચારિત્ર મોહનો જ ખાલી દોષ આવશે તને. કેમ કે તું તો જ્ઞાની તો છું, એટલે તને ચારિત્ર મોહનો દોષ આવશે, એનો તને વાંધો નહીં આવે. દર્શન મોહનો દોષ આવે એવું કરતો ને, એવા માટે એવી ગાથા લીધી છે. અથવા પ્રવચનમાં ઘણી વાર આ ગાથાનો આધાર આવ્યો છે, અનેક વાર આ વાત સાંભળી છે. તો ગુરુદેવની ભાષામાં તો બાયડી પરણી લેજે એમ કે, એમની કાઠિયાવાડી ભાષામાં બોલતા હોય ને એ બધું એવી રીતે. એ દર્શન મોહને કેટલો ગંભીર બતાવતા હતા એ વિષય ઉપર એમનું વજન હતું ત્યાં. અને વૈરાગ્ય, યથાર્થ વૈરાગ્ય શું છે એ વાત સમજાવી હતી. Thank you.